वित्त्वा षट्चक्रमार्गं गहनमपि परं योगिभिश्चाप्य गम्यं लक्षे रूपैकृत ऐक्यं स्तवनगुणभयं संस्तुतं देवसंघ यस्याग्रे सिद्धरोष्टौ हरिदमलगृहा आगता रक्त्यवन्त्यः शान्तं श्रीसन्तरामं प्रणतजनमनः विष्टदं नित्यमीडे अमलगृहात् देवना वैकुंठने अमल गृह कयो कि जहां गंधवाड नथी जहां कचरो नथी ए इंद्र भवन नी अंदर जी सेवा करनारी सिद्धियो छे इंद्र भवन मा सेवा आपनार जी अष्ट सिद्धियो छे ए आ परम ब्रह्म अवधूतनी सामे बे हाथ जोड़ी ने उभी छे हरिदमल गृहात आगतारम आवेली यस्याग्रे सिद्धरोष्टो ए सिद्धियो जय महाराज ना सानिध्य मा उभा रही ने प्रतीक्षा करी रहा छे कि जय महाराज हमने आज्ञा करे हमने के एक सेवा प्राप्त थाय हमें एमनी सेवा करी शक तो सेवानी लालच अर्थे वैकुंठ मा इंद्रपुरी नी अंदर जे सिद्धियो काम करे छे ए आसिद्ध महापुरुषना सानिध्य मा सन्मुख आवीने उभी रही छे प्रार्थी रही छे प्रभु हमें अपनी से सेवा करी अहिया थाली साफ करवानी ये बे वस्त्र धोवानी ये कई रसोई बनावानी थोड़ी घणी पण जो सेवा मळी जाय तो केटलो आनंद थाय के महाराज नी सेवा मळी तम सिद्धियो पण अंते अष्ट महासिद्धियो जे स्वर्गनी अंदर सेवा आपे ए सेवा आपवा माटे सेवा करवा माटे आवीने उभी छे तो अहियां अगाड़ी एम कहू अमल गृहा हरिदमल ज्यां अगाड़ी हरिनाम देवो रहे छे ते ज्यां सहज पण पाप नथी ज्यां अज्ञान नो अंधकार नथी एने अमल गृह कहू वैकुंठ क्या अमल गृह क्या जना जीवन मा दुराचारो दूर हटी जाए संयम थी ने सदाचार थी रहते होए सुख शांति ने मलती होए एनु नाम ज वैकुंठ अने दरेक व्यक्ति पोताना जीवन नी अंदर संयम थी सदाचार थी स्वर्ग नु निर्माण करी शके छे ए सुखी होय ए दुराचारी होय व्यसनी होय दुराचारी होय तो एने कई ने कई उपाधियो नड़े ने दुराचार व्यसन पापाचार मा कई ने कई मानस अशांत रहे एनु अंदर थी अंतरात्मा बोलतो है कि हूँ पापी छु नवा कर्म करी रहे छु इतले एना अंतःकरण माथी ज एवी कंदी वृत्तियो उभी थाय के पोताना जीवन ने पोताना शरीर ने नरक बनावी दे स्वर्गनी जग्या है जे सज्जनो छे जे सात्विकता थी संयम थी सदाचार थी जीवे छे ये ज देवताओ छे बीजा कोई देव नथी અને એમના ઘરની અંદર અમલ હોય કોઈ પણ જાતની ખટપટ ના હોય કોઈ અશાંતિ ના હોય કોઈ રાગ દ્વેષ ના હોય કોઈ ક્લેશ ના હોય અમલ ગ્રહ, પોતાનું જીવન નિર્મળ રાખો. નિર્મળ એટલે મળ વગરનું, કચરા વગરનું, સાફ. ઘર સાફ હોય તો કેવું શાંતિથી રહેવાનું ઈચ્છા થાય. પથારી હોય, ચાદર ગલે, બધા સ્વચ્છ હોય તો સુવાની કેવી શાંતિ મજા આવે, પણ ગંદા હોય તો, મેલા હોય તો સ્વાભાવિક છે. એમ જીવન પણ સાફ સુથરું ના હોય ને તો આપણને પોતાને જ આપણા જીવનની અંદર શાંતિ ના આવે, ગમે જ નહીં. જ્યારે પણ મનની અંદર ક્લેશ ઉત્પન્ન થાય કે કંટાળો આવે છે, ત્યારે સમજી લેવાનું કે આપણું જીવન ચાદરની માફક, ઓશિકાના ગલેપની માફક મેલું ગંદું છે. વાસણની અંદર સહેજ એઠવાડ કે સહેજ ધૂળ ચોટેલી રહી ગઈ હોય તો ખાવાનું મન થશે. પ્યાલા પાણીની અંદર પીતા પેલા સહેજ નજર નાખીને કચરો દેખાશે, પાણી પીવાની ઈચ્છા થશે. તો આપણા પોતાના જીવનની અંદર જયારે આપણને પોતાને જ આપણી વિકૃતિઓ સમજાતી હોય, વાસનાઓ સમજાતી હોય, ક્લેશ સમજાતો હોય, તો આપણું જીવન જ આપણને એવું લાગે કે હું કેવું જીવી રહ્યો છું, કેવો કંટાળો આવે છે, એ ગમતું નથી, બેચેની લાગે છે. એ જે આખી સ્થિતિનું કારણ એ છે કે આપણું જીવન, આપણું આ શરીરરૂપી ઘર ગંદુ છે. સંતો હોય પોતાની મસ્તીમાં બેઠા હોય, એમને કોઈ દિવસ કંટાળો ના આવે, બસ પોતાનું ચિંતન, પોતાનું ભજન, પોતાનું પોતાનો સ્વાધ્યાય, સત્સંગ એની અંદર હોય. એના મન, એના જીવનમાં જ, એના મનમાં અંદર જ કીચડ ગંદવાડો હોય જ નહીં તો એ પોતે સુખી. પણ માણસ દુખી કેમ છે? એના પોતામાં કઈક આવું ગંદવાડો છે. જે જીવનની અંદર આવો ક્લેશ ને કડાપો દેખાતો હોય ત્યાં સમજી લેવાનું અંદર કઈક ગંદકી છે. અમલ ગ્રહ એટલે નિર્મળ ચોખ્ખું ઘર. ઘર ચોખ્ખું હોય એમ આપણું જીવન શરીર પણ ચોખ્ખું હોય, આપણું મન પણ ચોખ્ખું રહેવું જોઈએ. અમલ ગ્રહ આપણું હૈયું પણ ભગવાનને બેસવાનું, રહેવાનું ઘર છે અમલ ગ્રહ. જો આપણું હૃદય ચોખ્ખું ને સાફ હશે તો ભગવાન આવીને બેસશે. વાલ્મીકીજીએ ભગવાન રામને 14 ઘર જગ્યા બતાવી. તમારે ક્યાં પૂછ્યું કે હું ક્યાં રહું, આ વનમાં આવ્યો છું, 14 વર્ષ કાઢવાના છે, હું ક્યાં કઈ જગ્યાએ મારે રહેવું. એમ વાલ્મીકીજીને એક વનવાસી તરીકે, એક તપસ્વી ઋષિ તરીકે પૂછ્યું કે હું ક્યાં આગાડી રહું. સ્વાભાવિક છે, જે સંતો હોય તપસ્વીઓની પાસે જઈ મહારાજ આનું મારે કેમ કરવું, એમ સહજ ભાવથી ભગવાને સીતારામજીએ લક્ષ્મણજીએ પૂછ્યું કે મારે ક્યાં રહેવું. તો 14 જગ્યાએ કહ્યું, તિનકે હિયત મેં કહું ગૃહ રૂડે. એના હૃદયની અંદર તમારું સરસ ઘર, રૂડું ઘર છે. બસવ નિરંતરતા સુય સિય રઘુનંદન દઉં. 14 માંથી લગભગ 10 જગ્યાએ કહ્યું છું કે ના, હૈયામાં જઈને બેસો. તિનકે હૃદય તમે કરો નિવાસ. તો હૃદય નિર્મળ હશે, અમલ હશે, તો જય મહારાજ પણ આપણા હૃદયમાં આવીને વસે. અને જેમ ઘરની અંદર એક વડીલને બધી જ ઘરની જવાબદારી સોંપી દીધી હોય અને એ આખું ઘર ચલાવે ને, એમ જો આપણા હૈયામાં જય મહારાજ આવીને બેસે ને અને પછી કે બાપજી આ આખું ઘર સોંપ્યું તમને, ચલાવજો આખું જીવન, કેવી કઈ મજા આવે. જે મહારાજ સંભાળે આપણે કશી ચિંતા નહી. ફાઇનલ ઓથોરિટી હોય એને જવાબ, એને જ બધા નિર્ણયો લેવાના હોય ને. આપણા હૃદયમાં જય મહારાજ ને ફાઈનલ તરીકે બેસાડી દઈએ, બિરાજો આપ. પણ ઘર ચોખ્ખું હોય તો અમલક ગ્રહ જય મહારાજ તો પરિપૂર્ણ પરબ્રહ્મ છે, અનિશુદ્ધ છે, અને એમને ત્યાં એમના જીવનની સામે અષ્ટ સિદ્ધિઓ આવીને ઉભી રહે કે શું અમે સેવા કરીએ. જો શરીરમાં સંયમ હોય, સદાચાર હોય, નિર્વ્યસનતા હોય ને, તો એ સિદ્ધિઓ આપણા શરીરની અંદર જ કામ કર્યા કરે કે બધું જ સુખ શાંતિ આપે, નિરોગી રાખે. પણ આપણામાં જ અંદર અડપલાપણું હોય, અવરચંડઈ હોય, તો અષ્ટ સિદ્ધિઓ ક્યાંથી આવવાની? આપણામાં ગંદકી ભરેલી હોય તો ભગવાન ક્યાંથી આવે? અને ભગવાન ના આવે તો અષ્ટ સિદ્ધિઓ ક્યાંથી આવવાની? યસ્યાગ્રે સિદ્ધરુષ્ટો, આપ સિદ્ધ છો અને આપની આગળ હરિદ અમલગ્રહ વૈકુંઠમાંથી સિદ્ધરુષ્ટો અષ્ટ સિદ્ધિઓ આપને ત્યાં આવીને સેવાને તાકી રહી છે. જેમ ખાવાની ચીજ વસ્તુ પડી હોય અને ત્યાં ગળી એકાદ માણસ પણ બે ચાર કૂતરા તાકીને બેઠા હોય, હમણાં મળશે, હમણાં આ જશે આપણને ખાવાનું, એમ અષ્ટ સિદ્ધિઓ પણ જય મહારાજની સેવાને તાકી રહી છે. કૂતરાની માપે કે હું લઈ લઉં, હું ઝડપી લઉં, અમે લઈ લઈ. અષ્ટ મહાસિદ્ધિઓ પણ સિદ્ધ મહાપુરુષોના આંગણે રમ્યા કરતી હોય. બીજા જાણે ઓહો મંદિર આટલું સરસ ભવ્ય છે, આટલું સુંદર છે, અહીંયા ગાડી અનક્ષેત્ર છે અને આટલી બધી સેવાઓ થાય છે. અષ્ટ સિદ્ધિઓ બીજી બધી કામ કર્યા કરતી હોય, ચારે બાજુ સેવાઓ થતી હોય, દવાઓ અપાતી હોય, ભૂખ્યો જમતો હોય ને દુખ્યો શાંતિ પામતો હોય, સત્સંગે મળતો હોય, આ બધી અષ્ટ સિદ્ધિઓ છે. દરેક ખૂણે ખૂણે પોતપોતાનું કામ કર્યા કરે અને કોઈ અજાણી વ્યક્તિ આવે યાત્રી દર્શનાર્થે, એમ દેખ્યું મંદિર તો બહુ સરસ છે, બહુ ભવ્ય છે, બહુ સુંદર છે, સરસ સેવાઓ થાય છે, બસ આ અષ્ટ સિદ્ધિઓ અમલક ગ્રહ જ્યાં ચોખ્ખાઈ હોય ને ત્યાં સૌ કોઈને ઉભા રહેવાનું, બેસવાનું ગમે, રહેવાનું ગમે. તો જો આવનારને એની અંદર દર્શન થતા હોય કે મહારાજને ત્યાં તો જુઓ ને છે કશી ખોટ, મહારાજના ભંડાર કેવા ભરેલા છે, પણ એ અષ્ટ સિદ્ધિઓ જ પહોંચાડી દે, ખેડૂતો દ્વારા અન્ન પહોંચાડી દે, શાકભાજી પહોંચાડી દે, દૂધ ઘી પહોંચાડી દે, કશું વેચાતું એટલે એ વસ્તુ તો કશી વેચાતી લાવવાની જ નહીં, સીધી જ મોકલી આપે. અષ્ટ સિદ્ધિઓ કે સિદ્ધિઓ કામ કરતી હોય જય મહારાજ ને, તો કશે તો જય મહારાજ તો પોતાના સ્વરૂપમાં બેસી ગયા છે પરબ્રહ્મ, પણ પછી અષ્ટ સિદ્ધિઓ આજુબાજુ કામ કરવા માંડે, પોતાના માટે સજ્જ ઉપયોગ ન કરે. તપસ્વી છે, સિદ્ધ મહાપુરુષ છે, સિદ્ધ રોષ્ટો યસ્ય આગ્રે, જેમની આગળ આ સિદ્ધિઓ ઉભી રહી છે, પોતે એમાંથી કણિકો પણ નથી લેતા, અને જે કઈ આવે એ સૌને માટે, સેવાને માટે સિદ્ધિઓ કામ કરતી હોય. જગન્નાથ મંદિર અમદાવાદમાં સૌથી પહેલા સંત હતા, નામે અદાવત કહીએ છીએ, બહુ અહીં આવેલા ખરા ઘણી વાર, એમણે સ્થાપના કરી. તો ત્યાં આગળ જમાત લઈને આવેલા અને જમાતનો પડાવ નાખેલો ત્યાં, તો ત્યાં એ મંદિરમાં એક ઘંટ હતો, ઘંટ ઉપર એક આટલું ડોકું હતું, એમાંથી એક યક્ષે એમને કહ્યું, નરસિંહદાસજી મહારાજ, કે મને તું એક બલિદાન આપ. પછી તારી બધી સિદ્ધિઓ અહીંયા ગાડી કામ કરશે. એક સાધુ તૈયાર થયો, હું તૈયાર છું. ત્યાં ત્યાં એને પોતે છે એ પ્રાણાયામથી એ કરીને શરીર મૂકી દીધું, બલિદાન અપાઈ ગયું. ત્યાં ત્યાર પછી આજે જોઈએ છે જગન્નાથ મંદિર અમદાવાદમાં. પણ એ સંત જે કઈ એમાંથી આવે ને એમાંથી એક દાણો ના ખાઈ શકે, એટલે એને કહેલું કે આમાં અહીં જે કઈ આવે એમાંથી તારો એક દાણો તારાકનો નહીં. જે બીજી કોઈ એક વ્યક્તિ હતી એને ત્યાંથી જ આવેલું ખાય, એ વગર બીજું કશું ખાવાનું. મહાપુરુષો પોતાના તપથી જે કઈ પ્રાપ્ત એને કઈ ના આડે છે. જે મહારાજ બિરાજ્યા છે આપણું આ બધું આવે છે માંથી એ શું લે છે? પોતે તો પોતાના પોતાના સ્વરૂપની અંદર સમાધિમાં સ્થિર બેઠેલા જ. એમના દર્શનને એમના નિમિત્તે એમની એમને માનેલું જે કઈ આવે એ બધાને માટે, અને બધા એનો ઉપયોગ કરે કે ઓહો અહીંયા તો અષ્ટ સિદ્ધિઓ મહારાજને ત્યાં બિરાજે છે, છે કઈ ખોટ. દૂધ લેનારા ડોલકું ભરીને લઈ જાય, ડોલ ભરીને લઈ જાય, પવાલી ભરીને લઈ જાય, કોઈને રોકટોક નહીં. એક માણસ હોય લીટર દૂધ લઈ જાય તો તમે સવાર જોજો અહીંયા બધા ભરી ભરીને જતા હોય છે. આજે જે મહારાજની આજુબાજુ કામ કરી રહેલી સિદ્ધિ આપણે બેઠા બેઠા જોઈએ છે કે આ લઈને ચાલ્યો હોય એકલો અને દૂધ આખા દૂધની ચા પીવે અને ઘેર વેચાતું લઈને ઘેર બનાવવાની હોય તો 100 ગ્રામ ની અંદર 8 પાલા ચા બનાવે, બરાબર છે? પણ કહીએ તો અહીંયા તો મહારાજ ને ત્યાં સિદ્ધિઓ કામ કરી રહી છે. યસ્યાગ્રે સિદ્ધર્ષ્ટો આગતા રક્તવંત્યા. અને એ વૈભવ જે દેખાય છે આપણને એ વૈભવ સિદ્ધ મહાપુરુષો નો છે, પણ પોતે અકિંચન, એમાંથી કશું જ પોતાને સ્વીકારવાનું નહીં. ભલે ચાંદીના સોનાના છત્ર ધરાવતા આવીએ એમને શું, એ તો પોતાના સ્વરૂપમાં બેઠા છે. આપણે દર્શન કરવા માટે અને આપણે કઈક અહોભાવ માટે ભગવાનની સારી શણગાર કરીએ, છત્ર ધરીએ, જે કઈ કરીએ, પણ એમાંથી એમને શું વાપરવું છે, શું લેવું છે? છતાં બાધા રાખીએ મહારાજ છત્ર ચડાવી દઈશ, આવે ચાલે જાય એનો જે. એટલે આ બધાની અંદર પોતે અકિંચન જલ કમલવત. કમળ ખબર છે તલાવમાં જ ઉગે, નીચે કીચડ હોય કે તલાવના પાણી ને ગંદુ પણ હોય, અને એની અંદર કમળ ઉગે તો કમળ છે ઉપર. પણ એક વસ્તુ, એનું જન્મસ્થાન કયું? તો કીચડ, તલાવ, છતાં એની અંદર વચ્ચે રહીને એનાથી પર ઉઠી જાય, ઉપર ઉઠી જાય, એને કશું અડવા ના દે. પાણીનું ફોરું પડ્યું તો સરળ કરતો નીચે સરી પડે. તો એમ આ સિદ્ધ મહાપુરુષો આ સંસારનો સ્પર્શ થવા જ ના દે તો અષ્ટ સિદ્ધિઓને ક્યાંથી અડવાય દે? સેવા માટે ઉભી હોય છતાંય ના અડવા દે પોતાની જાત. આ બીજા બધા ભલે એમના આશ્રિત બનીને બીજા જે કઈ દવાઓ લેતા હોય, પ્રસાદ લેતા હોય, ભોજન લેતા હોય, આશરો લેતા હોય, એ બધું ભલે, પણ એ જય મહારાજનો પ્રતાપ, એમનું તપ, કારણ આપ સિદ્ધ છો. અને સિદ્ધની આગળ સિદ્ધિઓ પણ આવીને ઉભી રહે. જો સિદ્ધ બનીને સિદ્ધિઓની અંદર રમી ગયો તો એનું પતન થાય. એ સિદ્ધિઓમાં રમવા માંડે એટલે આગળ પહોંચી જ ના શકે. સિદ્ધિઓની જાળમાં ફસાઈ ગયો, કોઈને સોનું કાઢીને આપ્યું, કોઈને ફળ કાઢીને આપ્યું, કોઈને લે, એ સિદ્ધિઓથી એ અટકી ગયો, આગળ ન વધી શકે. મહાપુરુષો જે છે એ ક્યારે કોઈ ચમત્કાર નહીં બતાવે, કોઈ પણ સિદ્ધિનો ઉપયોગ નહીં કરે. અને સ્વાભાવિક છે, વધારે પડતી સિદ્ધિઓ બતાવવા માંડે ને તો બહુ ભીડ થઈ જાય, બહુ ભીડ થઈ જાય લોકોની, તો સાધન ભોજન ના થાય. સત્ય સાંઈ બાબાની ફિલ્મ ઉતરી ત્યાર પછી કેટલી ભીડ થવા માંડી, ત્યાં કેટલા વર્ષોથી હતું. અને અત્યારે જોવો જોઈએ સરકાર પેસી ગઈ છે કે નથી પેસી, એની આટલા કરોડ આવક છે, એનું આમ છે, ઢીકણું છે, કેટલી ઉપાધિઓ, અતિશય સિદ્ધિઓ આવીને વળગે ને ત્યારે દુખી કરી નાખે. એટલે સિદ્ધ મહાપુરુષો સિદ્ધિઓનો ઉપયોગ કરવા જ ના દે, થવા જ ના દે, અને પોતાને માટે તો નહીં જ, એ ભલે બીજા બધા એનો સુખ લે, ભૂખ ભાગે, દુઃખ ટળે, ભલે, પણ પોતાને માટે, પોતાને માટે તો એ સમાધિનો જે ખાડો કર્યો તેની અંદર બેસી ગયા. પછી જો એમાં તો માટી જો ચારે બાજુ પર બધો વૈભવ હોય. યશ્યાગ્રે સિદ્ધરોષ્ટો હરિદમલ ગ્રહા ધાગતા રક્તવંત્ય, છતાં એનાથી અલિપ્ત રહે. જય મહારાજ નું સ્વરૂપ. અને આપણે આગળ જોયું ને જે સમાધિ ષડચક્ર ભેદન લક્ષય રૂપય રૂપ અને લક્ષ એક જેને કરી લીધા છે, પોતાનું ધ્યેય જેને પ્રાપ્ત કરી દીધું, સફળ થઈ ગયા છે એ લક્ષય રૂપે કૃતૈક્યમ. તો આમ જીવનની સંપૂર્ણ સફળતા જ જેના હાથમાં હોય, રમતી હોય, જેને વેદાંતની ભાષામાં કહીએ કે આખું વિશ્વ વિશ્વ કર બદર સમાન, હાથમાં રહેલું આમળું હોય એને જોવા માટે પ્રયત્ન કરવો પડે. અથેળીના આમરાને નજર પડે એટલે દેખાવાનું જ છે, આખું આમળું દેખાવાનું. એમ આખી સૃષ્ટિ, આખું વિશ્વ જેના હાથમાં રમતું હોય, એક બોરની માફક, એક આમળાની માફક હાથમાં રમતું હોય આખું વિશ્વ, કે હા જી નહીં, વિશ્વ કર બદર સમાન. એટલે આ જે કઈ છે બધું પોતાના જીવન માટે કશા જ ઉપયોગનું નથી, જેને નગણ્ય કહેવાય. નાના ઘરમાં છોકરા ઘરની અંદર રંગીન કાગરિયા લઈ આવે ને, ફોટાના કાગરિયા લઈ આવે ને, ખોખા લઈ આવે ને, સિગરેટના ને દિવાસીના રમે ભેગા કરે ને રમવા માટે, તો ઘરના મોટા માણસો માટેની કિંમત કેટલી, કચરા જેવી નગણ્ય, એને બહાર ફેંકી દે. એમ આ સિદ્ધ મહાપુરુષો આ જગતની જે કઈ દેખાતી ચીજ વસ્તુઓ સંપત્તિ વૈભવ છે ને એને બહાર નાખી દે, કચરાની માફ. રામકૃષ્ણ પરમહંસ ગંગા કિનારે બેઠા હોય, એક હાથમાં માટી હોય, માટીનું ડેપું, અને એક હાથમાં કઈ સોનાનું કે કોઈ પણ સિક્કો હોય, બેની સામે આમ જોઈ ગંગાજીમાં આમ સીધું જ નાખી દે. સમલોષ્ટાસ્મ કાંચના, જેના મનની અંદર માટી છું, લોડું છું, સોનું છું, બધું સરખું છે. એટલે જે સિદ્ધિઓને સહેજ પણ પોતાના જીવનને સ્પર્શવા ના દે, સિદ્ધનું મન ક્યારે પણ સિદ્ધિઓમાં રમે જ નહીં, એનાથી અલિપ્ત. એ કદાચ માંગેલો ભિક્ષાનો રોટલો ખાય, બીજા ભલે દૂધપાક માલપુડા ખાતા, પોતાને વૈભવનો સ્પર્શ એને નહીં થાય, વૈભવ એને સ્પર્શ નહીં કરે, એ તો અતિશય વૈભવ પાપને નો ત્રી લાવે. એનું જીવન સંયમી હશે, સાદુ હશે, સદાચારી હશે, સાત્વિક. અને સાત્વિક કેમ રહી શકે? જ્યારે એની પાસે સાત્વિક દાણો હોય તો. અહીંયા નજીકમાં એક ગામ છે, હમણાં જે ભાઈઓ આવ્યા હતા ત્યાં, આ ત્રીજી તારીખે સાકર વર્ષા, એ લોકો દર વર્ષે કરે છે. એકવાર ગયેલા તે કે મહારાજ અમારે ત્યાં ના આવો, અમારે ત્યાં ના આવો, તો ઉત્તરાયણનો દાડો આપેલો. તે આપણે ત્યાં ગયા, તે ઢોલ વગાડ્યું તો આખું ગામ ઉત્તરાયણ છોડીને ભેગું થઈ ગયું. માંડવો બાંધેલો હતો, એટલે આપણે પછી જોયું કે આપણા ઉત્સાહી છે, એટલે બેઠા સત્સંગ ચાલ્યો. ને સત્સંગ કરતા કરતા એક વાત કહી, એટલે તમે બધા કેટલા ભાવથી મહારાજને ભજો છો, આટલી ભક્તિ છે, આટલી શ્રદ્ધા છે, અને પરસેવાનો મહેનતનો દાણો તમે ખેતરમાં ઉગાડો, શુદ્ધ કહેવાય એને, અને માથે પોટલું મૂકી પરસેવાથી રેબજેબ થઈ, માથે મૂકેલું પોટલું હોય મહારાજને આમ અરજ કરતા, બાપજી આટલી મારી સેવાનો સ્વીકાર કરો, આ દાણાનો રોટલો અમે ખાઈએ ને તો અમારથી ભજન થાય, ને તો ના થાય. આ નીતિનો છે, નીતિનો રોટલો ભલે ખાય. આપણે વિચારજો કે એ જે ડાંગર જે આવે, બરાબર છે, આપણે કોઈ દિવસ બાસમતી નથી ખાધી, જે આવે આ ખેડૂતનો જે એનો ભજનનો, એનો ભક્તિભાવનો, એનો પરસેવાનો, એ જ ખાઈશું તો આ ભજન થશે. પછી એ વાત, નારાયણદાસજી મહારાજ બીમાર હતા તે વખત બાપજીની વાત કરી, કે રામ મહારાજ આવું સમજનારો આપણી પાસે છે કોણ? કે છે કે આવો સાત્વિક દાણો લાવનાર આ ખેડૂત ભક્તો છે આપણા, અને એનું આણેલું ખાઈશું, એ રોટલો બાજરીનો કે એ ચોખાનો ભાગ, તો ભજન થાય સાત્વિકતાથી. સિદ્ધિઓ ગમે એટલી કામ કરતી હોય, પણ એ દાણો ખવાય ત્યારે એમાંથી અંતઃકરણની અંદર ભજનની સ્ફૂર્તા થાય, અંદર આવીને જય મહારાજ બેસે. નારાયણદાસજી મહારાજ આટલો જ ઉદ્ગાર કાઢ્યો, કે છે કે રામ મહારાજ આવું સમજનારો કોણ છે? જય મહારાજ ના સ્વરૂપ ને જયારે આપણે દર્શન કરવા જ બેઠા છીએ, જય મહારાજ ના સ્વરૂપ ને આ સત્સંગ થી આપણે સમજવા જ બેઠા છીએ જયારે, ત્યારે એમ થાય કે ઓહો, આપણે શું વિચારીએ છીએ અને જય મહારાજ નું સ્વરૂપ કયું છે. આ સત્સંગ દ્વારા આપણે બીજી વાતો નથી કરતા, જય મહારાજ ના સ્વરૂપ ના દર્શન કરીએ છીએ, કે આ સિદ્ધ મહાપુરુષ, આ બ્રહ્મ વિભૂતિ આવી આટલી સરળ. તો અષ્ટ સિદ્ધિઓ આવીને ઉભી રહી હોય આંગણે, અષ્ટાદશ આંગણીએ ઉભી દર્શનને તાકે, અઢારે અઢાર વૃદ્ધિ સિદ્ધિઓ આવીને ઉભી રહી હોય, હાથ જોડીને એમના દર્શન ઈચ્છે, સેવા ઈચ્છે, તો પણ એનાથી અલિપ્ત રહે, એનો ક્યારે પણ સ્પર્શ ન થવા દે. આ વિભૂતિ છે, એ એનો વૈભવ છે, અને એના માટે કહ્યું ગુંફિતમ બ્રહ્મ રૂપમ. પાંચ ભૌતિક સ્વરૂપે આ દેહ સ્વરૂપે હોવા છતાંય આપ તો એનાથી પર ઉઠીને પરબ્રહ્મની સાથે આપ ગૂંથાયેલા છો, એના મય થઈ ગયેલા છો. એ પરબ્રહ્મ આપના પોતાની અંદર જ વસી રહ્યું છે, બહાર નથી. પાંચ ભૌતિકતા, પણ એની અનુભૂતિ, એનો સ્પર્શ સ્પષ્ટ થવો જોઈએ. આપણા સૌની અંદર એ બ્રહ્મ વિભૂતિ છે જ. આપણે શરીર ભાવથી દુનિયાનો સ્પર્શ કરી શકીએ છીએ, દુનિયાને અનુભવી શકીએ છીએ, પણ આપણે પોતે આ શરીર ભાવને કારણે આપણા પોતાના બ્રહ્મ સ્વરૂપને આપણે સ્પર્શી શકતા નથી. બ્રહ્મ સ્વરૂપ આપણામાં છે, જેમ એક ટીપું પાણી એ પાણી તો કહેવાય ને, દરિયો પાણી કહેવાય. તો એ અંશ સ્વરૂપે પરમાત્માનો આપણામાં દરિયાના છાંટા રૂપે એ અંશ તો અહીંયા ગાડી બેઠેલો જ છે. અને જયારે આ શરીરથી છૂટો પડશે ત્યારે વ્યાપક બ્રહ્મા જે સમાવાનો છે, જેમ વરસાદનું પાણીનું ટીપું દરિયામાં જઈને સમાઈ ગયું, એને જુદું પાડી જવું જોઈએ. તો આપણી આત્મચેતના પણ જયારે વ્યાપકમાં મળી જશે ત્યાર પછી છૂટી કોણ પાડી શકવાનું હતું. અત્યારે લોટીમાં ભરેલા પાણી જેવા બેઠા છે, જુદા જુદા નામ રૂપ વાળા, એક ઘડામાં ભરેલા પણ પાણી રેડાઈ ગયું, ઘડો ખાલી થઈ ગયો, પછી ઘડો ના રહ્યો, પાણીનું જુદા પણ ના રહ્યું. એમ બ્રહ્મી ભાવ આપણા સર્વમાં રમી રહેલો છે, પણ એનો સ્પર્શ થઈ શકતો નથી. એને કારણે એ અજ્ઞાન ને વશ થઈને આપણે આપણી જાતને અનાથ સમજીએ. પણ કઈ વાંધો નહીં, બ્રહ્મ સ્વરૂપ બ્રહ્મ ગુંફિત એવા જય મહારાજ તો આપણને મળ્યા છે ને. જય મહારાજ.